નેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન 64મું શાંત સુધારસની 16મી માધ્યસ્ય ભાવના વ્યાખ્યાન પહેલું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ શ્રી તિરુપતિ જૈન દેરાસરનો પ્રવચન મંડપ તિરુપતિ એપાર્ટમેન્ટ મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 4 નવેમ્બર 1987 ને બુધવાર સવારે 9 વાગે
મિથ્યાસંસં વીરતીર્થેશ્વરેણ રોદ્ધું શેકે ન સ્વશિષ્યો જમાલી અન્ય કો વા રોચ્યતે કેન પાપાત તસ્માદ ઔદાશીન્યમેવાત્મનીનમ્.
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ ગ્રંથમાં અનાદિકાળથી અવળી રીતે ટેવાયેલા અને અવળી રીતે અટવાયેલા એવા આપણા મનને સવળું કરવા માટે એક જુદી જ વિચારધારાઓનો માર્ગ આપણને બતાડી રહ્યા છે. જ્યાં સુધી વ્યક્તિની વિચારધારામાં કોઈ પરિવર્તન ના આવે ત્યાં સુધી ક્યારેય પણ એ વ્યક્તિ કોઈ પણ સંયોગોમાં સઘન શાંતિનો અનુભવ નહીં કરી શકે. આપણી શાંતિ અને અશાંતિનો આધાર આપણા મનની કેળવણી ઉપર છે. જેને મનની આ કેળવણી કરતા આવડી જાય છે એ કોઈ પણ પરિસ્થિતિમાં ચિત્તનું સમાધાન શોધી લેતો હોય છે, પરિણામે સ્વસ્થતાની અનુભૂતિ એના માટે સહજ બની જતી હોય છે. આ મનની કેળવણી માટે જુદી જુદી જે વિચાર પદ્ધતિઓ જુદી જુદી વિચારધારાઓ છે એને આપણે ત્યાં જ્ઞાની પુરુષોએ ભાવનાનું રૂપ નામ આપ્યું છે અને એવી 16 ભાવનાઓ આ ગ્રંથની અંદર બતાડવામાં આવી છે. 15 ભાવનાનું વિવેચન પૂરું થયું. 16મી ભાવનાનું નામ છે માધ્યસ્થ્ય ભાવના. મૈત્રી વિશ્વના સર્વ જીવો પ્રત્યે સ્નેહનો પરિણામ અને અદ્વેષનો ભાવ કેળવાઈ ગયો અને જ્યાં સ્નેહનો પરિણામ છે ત્યાં આગળ એવા કોઈ પણ જીવાત્માઓને જ્યારે આપણે વિકાસની ભૂમિકા ઉપર પહોંચેલા જોઈએ, પુણ્યના ઉદયથી સુખી થતા અને પુરુષાર્થની પ્રબળતાથી આધ્યાત્મિક વિકાસને પ્રાપ્ત કરતા એવા કોઈ પણ જીવાત્માનું જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે પેલો સ્નેહનો પરિણામ જે આપણા હૃદયમાં પડેલો છે એની પ્રત્યે એના વિકાસને જોઈને આપણા હૃદયને પ્રમુદિત બનાવ્યા વિના રહે નહીં. અને એ મૈત્રીના કારણે એક વર્ગ આ વિશ્વની અંદર એવો છે કે જે અનેક પ્રકારના દુઃખોની વચ્ચે ઘેરાયેલો છે અને અનેક જાતોના પાપ પ્રવૃત્તિમાં અટવાયેલો છે. આવા દુઃખી અને પાપી જે કોઈ જીવો છે એવા જીવોને જોઈને હૃદયની અંદર કરુણાની સંવેદના પ્રગટે છે. સામાન્યથી સર્વની પ્રત્યે મૈત્રી આપણી કરતા ચડિયાતા અને ઉપરની ભૂમિકાના જીવાત્માઓ પ્રત્યે પ્રમોદ, નિમ્ન કક્ષાના જીવાત્માઓ પ્રત્યે કરુણા ભાવનાને આપણે સક્રિય કરીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે જેની પ્રત્યે આપણને સ્નેહનો પરિણામ હોય, જેના હિતનો વિચાર આપણા હૈયામાં પડેલો હોય પરંતુ એ આત્માનું હિત થતું ન દેખાતું હોય, કોઈક અહિતના માર્ગે ખેંચાતો જતો હોય, કોઈક એના અશુભ કર્મના ઉદયના કારણે અનેક જાતની પીડાઓથી પીડાતો જતો હોય અને ત્યારે એની સંવેદના જ્યારે આપણી વેદના બની જાય છે અને એ વેદનાને દૂર કરવા માટે સંવેદનાથી ભરેલા હૈયે આપણે કંઈક જ્યારે પ્રયત્ન કરીએ છીએ એને દુઃખમાંથી ઉગારવાનો પ્રયત્ન કરીએ છીએ, એને પાપના માર્ગેથી પાછા વાળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, કરવો જ જોઈએ. જ્યાં સ્નેહ પરિણામ છે ત્યાં આગળ એવી કોઈ પણ વ્યક્તિ હોય એ આપણને લાગે કે ના દુઃખી થઈ રહી છે એની કોઈક અણસમજના કારણે, એની કોઈક અયોગ્યતાના કારણે, એના કોઈક પાપ કર્મના ઉદયના કારણે દુઃખી થઈ રહી છે, પરંતુ મારું કંઈક ચાલે એવું છે, મારો કોઈક પ્રયત્ન લેખે લાગે એમ છે, તો લાવ એને દુઃખમાંથી બચાવવાની મહેનત કરી લઉં. લાવ એને સાચી સમજણ આપીને પાપના માર્ગેથી પાછા વાળવાનો પ્રયત્ન કરી જોઉં. આવો ભાવ તો સહેજે જાગે અને એ ભાવ જાગવો એને જ કરુણા કીધી છે. અને એ કરુણાને જયારે આપણે સક્રિય કરીએ છીએ દુઃખમાંથી કે પાપમાંથી પાછા વાળવા માટે, બચાવવા માટે આપણે જયારે કોઈ પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ઘણીવાર એવું બને છે કે આપણા એ પ્રયત્નમાં સફળતાઓ પણ મળે છે, તો અનેક વાર આપણા એ પ્રયત્નમાં નિષ્ફળતા પણ મળે છે. અને કરુણતા તો ત્યાં છે કે માત્ર નિષ્ફળતા જ નહીં, પરંતુ જે વ્યક્તિની પ્રત્યે તમે હૃદયની સદભાવનાથી કંઈક પ્રયત્ન કરો છો દુઃખ કે પાપમાંથી મુક્ત કરવાનું, પરંતુ તમારા હૃદયની સદભાવનાને સમજી શકે એવી એ વ્યક્તિની ભૂમિકા નથી, એ તમારી સદભાવનાને પણ સમજતો નથી. હિતના વિચારથી પ્રેમના કારણે તમે એના ભલા માટે કંઈક કરો છો, તે છતાં એની કોઈક અયોગ્યતા, એની કોઈક ગેરસમજણ કે એના મગજની અંદર બંધાઈ ગયેલા કોઈક પૂર્વગ્રહોના કારણે એ તમને જુદી રીતે જ ખતવે છે, ઊંધી રીતે જ મૂલવે છે. તમારી નિષ્ઠાભરી પ્રવૃત્તિને અને સ્નેહભરી પ્રવૃત્તિને પણ એ યોગ્ય દાદ નથી આપતો, તમારી સદભાવનાની અને તમારી કરુણા પ્રવૃત્તિની એ કદર નથી કરતો અને તમારો પ્રયત્ન નિષ્ફળ જાય છે. અને એથી આગળ વધીને એ વ્યક્તિ તમારી પ્રત્યે અણગમો દેખાડે છે, તિરસ્કાર દર્શાવે છે, તમારા પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે. આવું જ્યારે બને જીવનની અંદર ત્યારે આપણે શું કરવું? ચાલો ભાઈ, બરોબર છે, તમે કીધું કે ભાઈ કોઈ પણ દુઃખીને જોઈને તમે દુઃખી થજો, એનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરજો. અને અમે ગયા કોઈકનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવા માટે, પણ એ જ માણસને સુખી થવું ન હોય તો આપણે એને શું કરીએ? અને આટલી આટલી આપણે મહેનત કરીએ, આટલા પ્રયત્નો કરીએ, એને કંઈક બચાવવા માટે આપણે તનનો, મનનો, ધનનો જે કંઈ ભોગ આપવો પડે તે બધો ભોગ આપીએ, અને તે છતાં પણ આપણા એ પ્રયત્નોને એ સફળ ન બનાવે, એવું જ ઊંધું જ પાછું વર્તન કર્યા કરે, તો તે વખતે પછી અમારે શું કરવું? સહજ અને સ્વાભાવિક રીતે અનાદિકાળની આપણી ભૂમિકા એવી છે કે આવું જયારે આપણે એક શુભ ભાવનાથી કરીએ અને છતાં સામેથી જયારે ઊંધો પ્રતિઘાત મળે ત્યારે આપણે અફળી જઈએ છીએ, ત્યારે આપણા મનની અંદર આવેશ આવી જાય છે કે અરે અમારો કોઈ સ્વાર્થ નથી, એક તો તારા ભલા માટે અમે કરીએ અને ઉપરથી તું આ બધું નકામું બનાવે છે, તો મર ત્યારે આવેશ આવી જાય છે, માણસને ગુસ્સો આવી જાય છે. આની સાથે તો આનું કંઈ કરવું જ નહીં, એને પડવા દો, મરવા દો, જે કરવું હોય તો કરવા દો, એ જ લાગનો છે. આવો એની પ્રત્યે તિરસ્કારનો ભાવ જયારે આપણા હૈયામાં કેળવાઈ જાય છે ત્યારે બે મોટા નુકસાન થાય છે. એક તો આપણે બીજાનું હિત કરવાનું તો બાજુ પર રહ્યું, એનું હિત તો થશે ત્યારે થશે, પણ આવેશમાં આવીને આપણા સમત્વને ખંડિત કરીને આપણે આપણું પહેલું અહિત કરી રહ્યા છીએ. અને એ આવેશને જયારે અભિવ્યક્ત કરીએ છીએ ત્યારે આવેશ એક એવી દુર્ઘટનાને ઉભી કરવાની શક્યતા ધરાવે છે કે સામી વ્યક્તિના ચિત્તની અંદર એવો કોઈક પૂર્વગ્રહ કે એવી કોઈક ગાંઠ બંધાઈ જશે કે આજે તો એ નથી સમજતો, પરંતુ હંમેશને માટે તમારી પ્રત્યેનો પૂર્વગ્રહ એના હિતમાં નિમિત્ત થવાની તક તમારા હાથમાંથી જતી કરી દેશે. આ બે મોટા નુકસાન છે. આપણે એનું પણ હિત કરવા માટેની શક્યતાને ખંડિત કરી નાખીએ છીએ અને આપણી શાંતિને ખંડિત કરીને આપણે આપણા આત્માનું અહિત કરી રહ્યા છીએ. આવું સામાન્યથી બનતું હોય છે, પરંતુ એવું અહિત ન થાય સ્વપરનું, એ માટે વિનય વિજયજી મહારાજે આપણા એ તીર્થંકરોએ સોળમિયા માધ્યસ્થ્ય ભાવનાનો એક રામબાણ ઉપાય આપણને બતાડ્યો છે કે જ્યારે જીવનમાં આવું કંઈક બને, તમારી જ પ્રિય વ્યક્તિ, તમારું જ સ્નેહાળ સ્વજન જેની પ્રત્યે તમે હિતની ચિંતા કરી રહ્યા છો, એવી એવો કોઈક આત્મા એ જ્યારે તમારી ભાવનાને ન સમજે, તમારા કર્તવ્યને યોગ્ય પ્રતિસાદ ન આપે, ઉપરથી કદાચ અનુચિત વર્તન પણ કરે, તો તે વખતે તમે તમારા મનને બગડવા નહીં દેતા માધ્યસ્થ્ય ભાવના, ઉદાસીનતાને તમે સિદ્ધ કરી લેજો. માધ્યસ્થ્ય ભાવનાનું બીજું શાસ્ત્રીય નામ ઉદાસીનતા, ઔદાસીન્ય કીધું છે. કે ભાઈ તે વખતે શું કરવું? ન તો એને પ્રોત્સાહન આપવું, ન તો એને ઉત્તેજન આપવું એના અહિતની અંદર, એના પાપાચરણની અંદર, કે વધુ દુઃખી થાય એવી પ્રવૃત્તિની અંદર. અને જો પરિણામ આવે એવું ન હોય તો ત્યાં આગળ ન તો એની પ્રત્યે પછી દ્વેષ કરવો, ન રાગ કરવો, ન દ્વેષ કરવો, ન પ્રોત્સાહન આપવું, ન ધિક્કાર કેળવવો, માત્ર આપણે ત્યાંથી પાછા વળી જવું, આપણે આપણા મનને સંભાળી લેવું. પ્રયત્ન કર્યો, મને લાગે છે કે તમારું આ હિત થઈ રહ્યું છે અને તમે કંઈક ખોટું કામ કરી રહ્યા છો, અને મારી જવાબદારી છે, મારા હૃદયમાં સંવેદના પ્રગટી છે, મારે જરૂર પ્રયત્ન કરવો જોઈએ તમને એ દુઃખમાંથી બચાવવાનો. પરંતુ હું બચાવવાનો પ્રયત્ન કરવા આવું છું ત્યારે તમે એવું વર્તન કરો છો કે જેથી તમારા દુઃખમાંથી તમે મુક્ત તો નહીં થાવ, પરંતુ મારી પ્રત્યેનો પણ વિનય, વિવેક, સૌજન્ય આ બધું તમે ગુમાવી બેસો છો. અને એવું જયારે વર્તન તમારા તરફથી મને મળે છે ત્યારે મારા હૈયાને જે ઘા લાગે છે, આઘાત લાગે છે, તે વખતે હું જે મનના વિકલ્પોની અંદર ચડી જઉં છું, જે અશાંતિના વંટોળમાં ફસાઈ જઉં છું, એ ન ફસાવું એ માટે અહીં વિનય વિજયજી મહારાજ કહે છે કે તે વખતે માધ્યસ્થ ભાવ અપનાવી લેવો કે ભાઈ ચાલો મેં મારો પ્રયત્ન કર્યો પરંતુ હજી કાળ પાક્યો નથી, માટે એનું પરિણામ નહીં આવે, મન બગાડવાની મારે કોઈ જરૂર નથી. ગીતાજીની અંદર શ્રી કૃષ્ણે જે નિષ્કામ કર્મયોગની વાત કરી છે, એ નિષ્કામ કર્મયોગ અને કરુણા માધ્યસ્થ ભાવથી યુક્ત એવી કરુણાની પ્રવૃત્તિઓ આ બંનેનો અહીં આગળ સમન્વય થતો જોવા મળે છે. આપણને કરુણાની પ્રવૃત્તિ કરવી, પરંતુ કરુણાની પ્રવૃત્તિ કરનાર આત્મા એટલે કે બીજાનું હિત કરવા માટે તૈયાર થયેલો આત્મા, એણે માધ્યસ્થ ભાવની પણ ભૂમિકાને પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. માધ્યસ્થ ભાવનાની ભૂમિકાને કેળવ્યા વિના માત્ર પરોપકારની પ્રવૃત્તિ કરવા જવામાં ઘણા બધા જોખમો રહેલા છે. આપણા ચિત્તની સંકલિષ્ટતાને પામવાના અને બીજાઓનું અહિત કરવાની ભૂમિકા ઉપર પહોંચી જવાના, માટે એને જૈન શાસ્ત્રકારોએ માધ્યસ્થ ભાવનાનું નામ આપ્યું છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણએ એને નિષ્કામ કર્મયોગ કીધો કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર માત્ર કર્તવ્ય કરવાનો છે, તું તારે નિષ્કામ ભાવે પરિણામની કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સહજતાથી તું તારું કર્તવ્ય બજાવી લે, કામ કરી લે. પરંતુ મેં આમ કર્યું એટલે એનું પરિણામ આવવું જ જોઈએ, એને એની કદર કરવી જ જોઈએ, એના જીવનમાં એને પરિવર્તન લાવવું જ જોઈએ. આટલું સમજાવવા છતાં સમજતો નથી આપે કઈ જાતનો માણસ છે. આવી બધી જો અપેક્ષા રાખશું આપણે તો આપણા ચિત્તમાં એક સંઘર્ષ ઉભો થશે, સંકલેશ ઉભો થશે, અને એ સંઘર્ષ અને સંકલેશ જો અમર્યાદ બનશે તો એ વાણીમાં આવેશ રૂપે અભિવ્યક્ત થશે, અને વાણીમાં વ્યક્ત થયેલો એ આવેશ એ પરસ્પરના સંબંધોને વધુ ને વધુ કલુષિત બનાવશે, એકબીજાના હૃદયમાં ગાંઠો બંધાવશે. અને એક વખત ગાંઠ બંધાઈ ગઈ તો કાલે કદાચ સારું પણ હશે કંઈ અને સુધરવાની શક્યતા હશે, પણ એક બંધાઈ ગયેલી ગાંઠ એ વ્યક્તિની સુધરવાની શક્યતાને તમારા માટે નિર્મૂળ કરી નાખશે. માટે જ કૃષ્ણે કીધું કે નિષ્કામ કર્મ કરવું હોય તો કરો, નહીં તો જોખમ રહેલું છે. જ્યાં પરિણામની અપેક્ષા આવી ગઈ, બદલાની ભાવના આવી ગઈ, આમ કર્યું છે એટલે આમ થવું જ જોઈએ એવો મનમાં આગ્રહ આવી જાય છે, ત્યાં આગળ એનું હિત તો થશે કે નહીં ખબર નથી, આપણું અહિત તો જરૂર થાય છે. કારણ કે તે વખતે આપણે આપણા મનનું સમત્વ ગુમાવી બેસીએ છીએ, અને પોતાની સમતાને ગુમાવીને બીજાને આપણે શું ભલું કરી શકવાના હતા? આવેશ ને આધીન થઈને ક્યારેય પણ કોઈ જીવનું ભલું કરી શકાતું નથી. જેને બીજાનું હિત કરવું છે એને પહેલા તો પોતાની આત્મ અવસ્થાને સૌમ્ય અને સ્થિર કરવી ખૂબ જરૂરી હોય છે. જેની પાસે એક ક્ષમતા નથી, પોતાની જાતને સંભાળવાની ક્ષમતા નથી, એ બીજાના આત્માને શું સંભાળી શકવાનો હતો? પહેલી ભૂમિકા તો આ કેળવવાની છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય આ આપણું મન બગડવા ન દેવું. જેનું મન બગડે છે એનું વચન અને જીવન બગડ્યા વિના રહેતા નથી. મન બગડ્યું તો વચન બગડશે, વચન બગડ્યું તો પરસ્પરના જીવન બગડશે. એવી કઈ ગાંઠો ઉભી થશે જેના કારણે બંનેના જીવન બેઢંગા બની જશે. માટે ડહાપણ તો એમાં છે કે મનને જ બગડવા ન દેવું, અને મન ન બગડે એ માટે માધ્યસ્થ ભાવનાનું ચિંતન એક જબરજસ્ત ઉપાય છે. કે જ્યારે ક્યારે પણ આવો કોઈ પ્રસંગ આવે તે વખતે મનને મધ્યસ્થ મધ્યે તિષ્ઠતી ઇતિ મધ્યસ્થ, જે મધ્યમાં રે, તિષ્ઠતી એટલે રે, કહેવાય ને કે આ તટસ્થ છે, તટ એટલે કિનારો, નદીનો કિનારો હોય એ તટ કહેવાય, અને એની ઉપર જે ઉભો હોય એ તટસ્થ કહેવાય. એટલે કે એ પ્રવાહમાં ખેંચાય નહીં, સ્વસ્થતાથી જે ઉભો રે એ તટસ્થ કહેવાય, મધ્યમાં જે ઉભો રે એ મધ્યસ્થ કહેવાય. મધ્યમાં એટલે ન રાગ હોય, ન દ્વેષ હોય, ન પ્રોત્સાહન હોય ખોટા કાર્યને, કે ન તો એની પ્રત્યેનો કોઈ ધિક્કાર ભાવ હોય, બસ મધ્યમાં રહેવું, ચિત્તની સમતોલ અવસ્થા એક બહુ જ અઘરી સાધના છે. અને એ ચિત્તની સમતોલ અવસ્થાને સિદ્ધ કરતા જેને આવડે છે એ જીવનને ધન્ય બનાવી જાય છે. આપણે સામાન્યથી ક્યાંક ને ક્યાંક એક બાજુ ઢળી જ પડતા હોઈએ છીએ, પણ સ્વસ્થ રહેતા નથી આવડતું. કાં તો આપણે ખોટા પ્રોત્સાહનો આપી દઈને એ બાજુ ઢળી પડતા હોઈએ છીએ, અનેક જીવોના અહિતની અંદર આપણે નિમિત્ત બની જતા હોઈએ છીએ, અને કાં તો આપણે એવા જીવોને જોઈને ધિક્કાર કેળવી લેતા હોઈએ છીએ, તિરસ્કારના ભાવને આપણે પુષ્ટ કરી જતા હોઈએ છીએ. બંને ખોટું છે. વિનય વિજયજી મહારાજ કહે છે, મધ્યસ્થ બનતા શીખી જાઓ, ચિત્તને સમતોલ રાખતા શીખો. કે હશે મારું કર્તવ્ય હતું, મેં મારું કર્તવ્ય બજાવ્યું, હવે એ કર્તવ્યનું પરિણામ આવે કે ના આવે એ જોવાનો અધિકાર મને નથી. કર્મ કરવું એ મારું કાર્ય છે, અધિકાર છે, એના ફળની અપેક્ષા રાખવી એ મારો અધિકાર નથી. અને મેં આટલી શુભ ભાવનાથી એના ભલા માટે કર્યું, છતાં કેમ આમ થયું? આવો વિચાર આવે ત્યારે ચિત્તને તિરસ્કાર ભાવ કે ધિક્કાર ભાવમાં ન ખેંચાવા દેવા માટે બે વિચાર કરવાના છે. એક સામેના જીવની કર્મની પરિણતિનો, અને બીજો પોતાની પુણ્યની કટાસનો. હું તમને સમજાવવા માટે આવ્યો, તમારું કંઈક ભલું કરવા માટે આવ્યો, તમને દુઃખમાંથી ઉગારવા માટે આવ્યો, છતાં મારો એ પ્રયત્ન સફળ ન ગયો, નિષ્ફળ ગયો, તો એ નિષ્ફળતા મને કાં તો હતાશ કરી મૂકશે, અને કાં તો તમારી પ્રત્યે ધિક્કારનો ભાવ કેળવાવી દેશે. તે વખતે આ બંનેમાંથી મારે મારા ચિત્તને બચાવવું હોય તો મારે આ બે જ વિચાર કરવા જોઈએ, કે મેં પ્રયત્ન કર્યો પણ હજી એની ભવિતવ્યતા પાકી નથી, એનો કાળ હજી પાક્યો લાગતો નથી, કઈક કર્મના ઉદયો જ એના એવા ગાઢ લાગે છે કે આટલું સમજાવવા છતાં પણ એના ભલા માટેની આ પ્રવૃત્તિ હોવા છતાં આપણે સમજતો નથી. કંઈક એના કર્મના ઉદયો જ એવા છે. એના કર્મના ઉદયનું ચિંતન, સામા આત્માની ભવિતવ્યતાનો વિચાર, એનો કાળ હજી પાક્યો નથી, આ ખ્યાલ એ આપણા ચિત્તની અંદર ઉઠતો સંઘર્ષ એને શાંત કરી દેશે. અને બીજું, કદાચ એનો વિચાર ન કરીએ તો હું આટલો શુભ પ્રયત્ન કરું છું છતાં કેમ નિષ્ફળ ગયો, કારણ કે પ્રયત્નને પણ સફળતા ત્યારે મળે છે જ્યારે પુણ્યનો સાથ પ્રાપ્ત થાય છે. ત્યારે હું ગમે એટલી હિતની વાત કરું પણ મારું આદેય નામકર્મ ન હોય, મારું યશ નામકર્મ અત્યારે ચાલતું ન હોય, મારું પુણ્ય કાચું હોય તો મારી સારી પણ વાત મારી જશે, એમાં ખામી એની નથી, મારા પુણ્યની કટાસ છે. મારે બીજાનું હિત કરવું હોય તો મારું પુણ્ય વધારવું જોઈએ, જેથી હું જે બોલું એ ઝીલઈ જાય, હું જે વાત બોલું એ સામા માણસને ગમી જાય, હું જે કહું એ તરત જ સ્વીકારી લે, એ માટે તો મારું પુણ્ય જરૂરી છે, અને એ મારા પુણ્યની કટાસ છે, માટે આ મને કાર્યમાં નિષ્ફળતા મળી. આ વિચાર આપણને એ જીવની પ્રત્યે કટુતા નહીં જન્મવા દે. સૌ આપણા પ્રયત્નોને સમજે જ, સૌ આપણા પ્રયત્નોને સફળ બનાવે જ એવું પુણ્ય લઈને આપણે ક્યાં જન્મ્યા છીએ આ પૃથ્વીની ઉપર? અને પુણ્યના અધૂરા એવા આપણે બીજા જીવોની પાસેની અમર્યાદ અપેક્ષાઓ રાખીને ચાલતા રહીએ તો સંઘર્ષ સિવાય શું મળી શકે બીજું આપણને? મારે એવો ખતરાનો માર્ગ સ્વીકારવો નથી. કાંઈ નહીં, હું મારો પ્રયત્ન કર્યા કરીશ, મારા હૃદયને શુષ્ક નહીં બનવા દઉં, કઠોર નહીં બનવા દઉં, કરુણાને જીવતી રાખીશ, એ કરુણાને સક્રિય બનાવીશ, પણ છતાં કરુણાનું પણ પરિણામ ન દેખાય તો તે વખતે મનને બગડવા નહીં દઉં, હજી કાળ નથી પાક્યો, પ્રયત્ન કરતા રહો, કાળ પાકશે ત્યારે બધા સારાવાના થશે. આ વિચારથી મારે મારા મનને સંભાળી લેવું છે, એનું તો ભલું થશે ત્યારે થશે, અત્યારે જો મારું મન હું સંભાળી નહીં શકું તો મારું બુરું થયા વિના રહેવાનું નથી, કારણ કે મારા મનમાં સંકલેશ જન્મ્યો, ધિક્કારનો ભાવ આવ્યો, અણગમો કેળવાયો, એટલે તરત જ અશાંતિ ઉભી થવાની, સમતાને હું ગુમાવી બેસવાનો, અને મનનું સમત્વ ગયું એ બહુ મોટું નુકસાન છે. અકળાયેલો આત્મા ગમે તેવા અનુચિત વિચારો કરી શકે છે, અકળાયેલો આત્મા ગમે તેવા અસભ્ય વચનો બોલી શકે છે, અકળાયેલો આત્મા ગમે તેવું વર્તન પણ કરી બેસતો હોય છે. માટે મારે મારા મનમાં કોઈ અકળામણ ઉભી નથી થવા દેવી, અને એના કારણે વ્યવહારમાં કોઈ અથડામણ નથી સર્જવા દેવી. મનની અકળામણો ટાળો અને વ્યવહારની અથડામણો ટાળો તો જ જીવન શાંતિથી જીવી શકાશે. વ્યવહારમાં અથડામણો ઊભી થાય છે એના મૂળમાં મનમાં પહેલા અકળામણ ચાલતી હોય છે. એ અકળામણ જ્યારે સહન ન થાય ત્યારે આપણે અથડાવાનું શરૂ કરી દઈએ છીએ બીજાઓની સાથે. અથડાવવું નથી તો મનમાંથી અકળાવાનું બંધ કરી દો, અને અકળામણ ન થાય એ માટે સામા આત્માની કર્મ પરિણતિનો વિચાર અને પોતાના પુણ્યની કટાસનો વિચાર, એ જ આપણા ચિત્તને કંઈક સમાધાન આપી શકશે. સંસારમાં ક્યારેય પણ બધે સફળતા મળતી જ નથી હોતી. બીજાની ક્યાં વાત કરવી. વિનય વિજયજી મહારાજ એક અદભુત દ્રષ્ટાંત આપણી સમક્ષ અહીં આપે છે કે બીજાને જવા દો, સાક્ષાત તીર્થંકરો પણ પોતાની કરુણા ભાવનાને સંપૂર્ણપણે સફળ અને સક્રિય બનાવી શકે છે ખરા. અને એમ કરીને એમણે એક દ્રષ્ટાંત આપ્યું, મિથ્યા સંસન વીર તીર્થેશ્વરેણ રોદ્ધુમ શેકે ન સ્વશિષ્યો જમાલી. પોતાનો જ શિષ્ય જમાલી, મહાવીરે દીક્ષા લીધી એ પહેલા મહાવીરના લગ્ન થઈ ચૂકેલા હતા. લગ્ન જીવનના પરિણામે મહાવીરને એક કન્યા પણ હતી, એક કન્યાના એ પિતા બનેલા હતા. આગળ વધતા મહાવીર તીર્થંકર થાય છે, ધર્મ શાસનની સ્થાપના કરે છે, ધર્મસંઘનું પ્રવર્તન કરે છે અને સ્ત્રીઓ પુરુષો એ પ્રભુ મહાવીરના ધર્મસંઘમાં જેમ જોડાય છે એમ એક તબક્કે મહાવીરની જ દીકરી પ્રિયદર્શના અને એ પ્રિયદર્શનાનો પતિ જમાલી જે એક રાજકુમાર હતો, એટલે કે મહાવીરની દીકરી અને એનો જમાઈ, આ બંને જણા પણ મહાવીરની દેશના સાંભળીને મહાવીરના તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈને સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન અંગીકાર કરે છે. પ્રિયદર્શના એક સાધ્વી બને છે અને જમાલી એક ભગવાન મહાવીરના શિષ્ય બનીને સાધુ જીવન અંગીકાર કરે છે. વર્ષો વીતી જાય છે, મહાવીરની સાથે વિચારતા વિચારતા, એમના માર્ગની સાધના કરતા કરતા, એમના તત્વજ્ઞાનનું શ્રવણ કરતા કરતા વર્ષો વીતી જાય છે. પરંતુ એક તબક્કે ભગવાન મહાવીરનો જે શિષ્ય અને જમાઈ એવો જમાલી મહાવીરના સિદ્ધાંતોથી જરા જુદો પડી જાય છે. મહાવીરના અનેક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત હતો કડે માને કડે. કોઈ કાર્ય તમે કરવાનું શરૂ કર્યું એટલે કર્યું એમ કહેવાય. તમે અહીંથી અમદાવાદ જવા માટે નીકળ્યા, સવારની 7 વાગ્યાની ટ્રેન તમારે પકડવી છે, 6 વાગે તમે ઘરમાંથી નીકળી ગયા. માની લો કે 8-1 વાગે ફરતા ફરતા તમારા એક મિત્ર આવ્યા તમારા ઘરે અને પૂછે છે કે ભાઈ ક્યાં છે, ત્યારે તમારા ઘરવાળા શું કહેશે, એ તો અમદાવાદ ગયા. તમે શું અમદાવાદ ગયા છો, પહોંચી ગયા અમદાવાદ? હજી તો 7 વાગ્યાની ટ્રેન હતી, કદાચ તમે ટ્રેનમાં બેઠા હશો ને બોરીવલી પહોંચ્યા હશો માંડ, પણ છતાં તમારા ઘરવાળા કહે છે કે અમદાવાદ ગયા. તમે બોરીવલી ગયા છો કે અમદાવાદ ગયા? પણ અમદાવાદ જવા માટે તમે નીકળ્યા, જવાની પ્રવૃત્તિ શરૂ કરી એટલે કરી એમ જ કહેવાય. વ્યવહાર ભાષાની અંદર જે કાર્ય કરવાનું આપણે શરૂ કરીએ છીએ એ કાર્ય કર્યું કહેવાય. કડે માને કડે, જે કાર્ય શરૂ કરીએ થઈ ગયું કહેવાય. આવો એક જનરલ વ્યવહારિક સિદ્ધાંત મહાવીરે પ્રસ્થાપિત કર્યો હતો. અને આ સિદ્ધાંતની અંદર મહાવીરના એ શિષ્ય જમાલીને એક તબક્કે વાંધો પડી ગયો. એક વાર જમાલી બીમાર પડ્યા છે, એના શરીરની અંદર દાહની વેદના ઉપડી છે અને વ્યાકુળતા છે, ત્યારે એને આરામ કરાવવા માટે સાથેના સાધુઓ એના શિષ્યો એમને માટે પથારી પાથરી રહ્યા છે, ચારના અકળાઈને બેઠા છે. જમાઈ જલ્દી કરો, મારે આરામ કરવો છે, સુવો છે. અને એ બૂમ પાડે છે ત્યારે એના શિષ્યો એને માટે પથારી પાથરી રહ્યા છે 2 મિનિટ થી. અને જમાલી પૂછે છે પથારી પાથરી? પેલા શિષ્ય કહે છે કે હા ગુરુદેવ પથારી પાથરી. અને તરત જ આ ઉભા થઈને જ્યાં બાજુની રૂમમાં પથારી થતી હતી ત્યાં જાય છે. હજી જઈને જોયું તો એના શિષ્યો પથારી પાથરવાનું કામ ચાલુ હતું, પાથરી રહ્યા હતા કપડું. આ દ્રશ્ય જોયું અને બીમારીની વ્યાકુળતામાં અકળાયેલો આનો આ આત્મા, મેં પૂછ્યું કે પથારી પાથરી, હજી તમે પાથરો છો ને કહી દીધું કે પાથરી. જ્યાં સુધી પથરાઈ નથી ત્યાં સુધી પાથરી કેમ કહેવાય? બસ આ મહાવીરનો સિદ્ધાંત ખોટો છે, કડે માને કડે. કામ કરવા ગયા એટલે થઈ ગયું, આ તે કઈ સિદ્ધાંત છે? સાવ ઊંધી વાત મહાવીર કરે છે. અને મહાવીર પ્રત્યે એના મનની અંદર મહાવીરના સિદ્ધાંત પ્રત્યે અણગમો આવી ગયો, એની પ્રત્યેની શ્રદ્ધા એને ગુમાવી બેસી. અને આ મહાવીરના સિદ્ધાંતથી જુદો પોતાનો સિદ્ધાંત કે જે કાર્ય કરતા 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 સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય પછી જ એ કાર્ય કર્યું કહેવાય. કડે માને કડે નહીં, જે કૃતમ ઇતિ કૃતમ, જે થઈ ગયું એ જ થઈ ગયું કહેવાય. આવો એના કરતા જરા જુદો સિદ્ધાંત એને સ્થાપિત કર્યો અને મહાવીરના સિદ્ધાંતનું ખંડન એને શરૂ કર્યું. મહાવીરને ખબર પડી જ્યારે એ બીમારીમાંથી સ્વસ્થ થાય છે ત્યારે આ સિદ્ધાંતની સૂક્ષ્મતાને ન સમજતો આ આત્મા ક્યાંક ઉત્સૂત્ર ભાષણ ન કરી નાખે, શાસ્ત્ર વિરુદ્ધ વાત ન કરી નાખે, એટલા માટે મહાવીરે એ જમાલીને બોલાવીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે બીમારીમાં હતા, અકળાયેલા હતા અને તમે તે વખતે આ એક ખોટી રીતે સિદ્ધાંતને પકડી બેઠા છો. સૂક્ષ્મતાથી જ્યાં સમય એકદમ સૂક્ષ્મ છે અને એ સમયની અંદર કાર્યના અનેક તબક્કાઓ આવી જતા હોય છે, એ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જે કાર્ય આપણે કરવાનું છે એમાંનું એક કાર્ય તો થઈ જ ગયું તે વખતે, જેમ કે કપડો પાથરવાનું ચાલતું હતું તો એ પાથર્યું, ભલે સંપૂર્ણ નથી થયું પણ એને આમ જ કહેવાય. અનેક રીતે એને તર્કથી, દલીલથી, શાસ્ત્રથી બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ જમાઈ મહાવીરની વાતને સમજવા અને સ્વીકારવા તૈયાર નથી. એણે તો કીધું કે નહીં, તમારો સિદ્ધાંત ખોટો છે ને મારો જ સિદ્ધાંત સાચો છે. આમ કહીને એણે એ મહાવીરથી છૂટો પડી ગયો. એણે પોતાના અલગ શિષ્યો બનાવ્યા, અલગ ભક્તો બનાવ્યા અને એનાથી અલગ સિદ્ધાંતની પોતે પ્રરૂપણા કરતો રહ્યો, જુદો મત એણે પ્રવર્તાવ્યો. એમની પત્ની પૂર્વાવસ્થાની અને મહાવીરની દીકરી પ્રિયદર્શના, એ પ્રિયદર્શનાને પણ કોણ જાણે શું થયું, એણે પિતાનો સિદ્ધાંત સ્વીકારવાને બદલે પતિનો સિદ્ધાંત સ્વીકાર્યો, પિતાના માર્ગમાં રહેવાને બદલે પતિના પંથની અંદર જોડાઈ ગઈ અને એ રીતે પ્રિયદર્શના પણ મહાવીરના સિદ્ધાંતથી વિરુદ્ધ જઈને જમાલીના માર્ગમાં જોડાઈ મહાવીરે પ્રિયદર્શનાને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પોતાની દીકરી જ અને પોતાની શિષ્યા છે, પોતે તીર્થંકર છે, સંપૂર્ણ હક અને અધિકાર પણ હતો કે તું તો સમજ, તું શું ત્યાં જઈને પ્રાણી છે એમ કહી શકત. પરંતુ ઇતિહાસ એમ કહે છે કે મહાવીરે પોતાની એ પુત્રીને અને પોતાના એ જમાઈને વારંવાર ખૂબ કરુણાથી સમજાવવાના પ્રયત્નો કર્યા પણ બંને આત્માઓ જયારે સમજવા તૈયાર ન થયા ત્યારે પણ મહાવીરે બંનેની પ્રત્યે કોઈ તિરસ્કાર નથી કેળવ્યો. મારી દીકરી થઈને તું મારાથી ઊંધી વાતો કરે છે, તારું તો માથું ફરી ગયું છે કે શું છે? આવો કોઈ અકળાવવાનો માર્ગ મહાવીરે અખત્યાર ન કર્યો. સમત્વની ભૂમિકા ઉપર પ્રતિષ્ઠિત રહીને કરુણાને સક્રિય બનાવી પણ જયારે કરુણાને, કરુણાની પ્રવૃત્તિને, એ હૃદયની સદભાવના અને હિત ચિંતન દ્વારા થયેલી એ સમજાવટને નિષ્ફળ થતી જોઈ, નકામી જતી જોઈ ત્યારે મહાવીરે માધ્યસ્થ્ય ભાવ સ્વીકારી લીધો કે હજી એનો કાળ પાક્યો નથી, ભવિતવ્યતા પાકશે ત્યારે એ પણ ઠેકાણે આવશે, માટે અત્યારે એને કાળના ભરોસે છોડી દો. મહાવીરે એને સમજાવવાનું પણ પછી છોડી દીધું, બોલાવવાનું પણ છોડી દીધું, છતાં મનની અંદર કોઈ પણ અણગમાનો એક પણ સંસ્કાર જાગવા ન દીધો. તો વિનય વિજયજી મહારાજ એ આ દ્રષ્ટાંત આપીને આપણને અહીં આગળ સમજાવે છે કે મિથ્યા સંસન, ઊંધી વાત કરતો, ખોટી વાત કહેતો એવો જે જમાઈ હતો, વીર તીર્થેશ્વરેણ રોધુમ શેકે ન સ્વશિષ્યો જમાલી, પોતાના શિષ્યને ઊંધા માર્ગે ચાલતા અને ઊંધા તત્વજ્ઞાનની પ્રરૂપણા કરતા એવા પોતાના શિષ્ય જમાલીને પણ મહાવીર જેવા મહાવીર સર્વજ્ઞ અને તીર્થંકર પ્રભુ કે જેની પાસે તો વાણીનો અતિશય હતો, જેની વાણી એવી હતી કે જે સાંભળવામાં મધુર લાગે, જેની વાણીની અંદર એ તાકાત હતી કે બલભરાના હૃદયને ભેદી નાખે, જેની વાણીનો અતિશય, તીર્થંકરોની વાણીના 35 અતિશયો આપણે ત્યાં શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે, એમાં આ બધા એના વિશેષણો છે કે માધુર્યથી ભરેલી હોય, એ કરણ પ્રિય લાગે એવી હોય, એ કોઈના પણ હૃદયને સ્પર્શી જાય એવી હોય, જે પણ સાંભળે એને એમ લાગે કે જાણે આ તો મારી જ વાત કરી રહ્યા છે એવી અનુભૂતિ કરાવનારી હોય, તીર્થંકરની વાણીની આ વિશેષતા હોય કે જાણે પ્રભુ બોલતા હોય સમાવસણની અંદર બેસીને સૌને ઉદ્દેશીને, પણ સૌને એમ જ લાગે કે મહાવીર મારી જ વાત કરી રહ્યા છે, આ તો મારી અનુભૂતિની વાત છે, મને આવું જ થાય છે, સૌને પોતાનું લાગે. આવી અદભુત શક્તિ અને વાણીના અતિશયો ધરાવનાર તીર્થંકર પણ, મહાવીર પણ પોતાના શિષ્યને, પોતાના જમાલીને પણ ઉન્માર્ગે જતો બચાવી નથી શક્યા, રોકી નથી શક્યા, ત્યાં પણ એમને પણ નિષ્ફળતા મળી છે, તો આપણે એટલે કોણ? રોધુમ શેકે ન સ્વશિષ્યો જમાલી, અન્ય કોમાં રોકશે તે, જો મહાવીર પણ નથી રોકી શક્યા તો બીજું તો કોણ રોકી શકશે, અન્ય કોવા રોકશે તે કેન પાપા, કયા પાપથી તમે કોને રોકી શકશો, એ માટે તમારી પાસે કઈ આત્મસમૃદ્ધિ છે, એ માટે તમારી પાસે કઈ પુણ્ય શક્તિ છે, એ માટે તમારી પાસે કયો વાણીનો અતિશય છે, એ માટે તીર્થંકરો જેટલી હૃદયની કરુણાની કઈ પરાકાષ્ઠા આપણે પ્રાપ્ત કરી છે કે આપણે અપેક્ષા રાખીએ કે ના હું આમ કહું એટલે એને સમજી જ જવું જોઈએ, મારી વાતને તો એને સ્વીકારવી જ જોઈએ, હું કહું અને છતાં કોઈ પરિવર્તન ના આવે, મારાથી જ વિરુદ્ધ ચાલે, મારો દીકરો અને મારી સામુ થાય છે, મારી પત્ની અને મારી વાત નથી માનતી, આવી જ્યારે જ્યારે અકળામણ આવે ત્યારે વિનય વિજયજી મહારાજ કહે છે ભગવાન મહાવીરને અને એના શિષ્ય જમાલીને નજર સામે લઈ આવજો કે મહાવીર જેવા મહાવીર પણ પોતાની વ્યક્તિને સમજાવવામાં સફળ નથી રહ્યા તો તું કોણ? રહેવા દે, છેવટે મનને વાળવું જ પડે છે, સમાધાન આપવું જ પડે છે કે હજી હજી કાળ નથી પાક્યો, ભવિતવ્યતા હજી ક્યાંક જુદી જ કંઈક કામ કરી રહી લાગે છે, મારું પુણ્ય ક્યાંક કાચું પડે છે. માટે માટે અત્યારે હવે મનને અકળાવીને, મનને ગંદુ કરીને, દુર્ભાવનાઓથી ખરડી નાખીને મારા પુણ્યની કચાસને મારે વધારવી નથી, પરંતુ મનને સંભાળી લઈને, મનને સમત્વની ભૂમિકા ઉપર રાખીને મારે મારા પુણ્યની તકોને પ્રદીપ્ત કરવી છે. જો ખરેખર હું હિત ઈચ્છતો હોઉં બીજા જીવનું, તો એ વધુ સારી રીતે કરી શકું એ માટે મારે વધુ પુણ્ય ઉભું કરવાની જરૂર છે. બીજાને ધિક્કારવાની વાત છોડી દઉં, સમત્વની અંદર સ્થિર થઈને પુણ્યને વધારવાની વાત શરૂ કરી દઉં, એમાં જ મારું ડાપણ છે. આ સંપૂર્ણ